నిత్యం జాయంతి యోగిన కామదమోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవానయో మంగళం సుఖమోని మంగళం కుంకుందారి విజయేంద్రమో సుమంగళం నమః సమయస్థానాయ స్వానుభూత్యా చకాస్తే స్వభావాయ భవాయ సర్వభావాయ.
సమయసార్ భగవాన్ కుంకుందాచార్య రచిత సమయసార్ తథా భగవాన్ అమృతచందాచార్య రచిత ఆత్మఖ్యాతి టీక పండిత్ జయచంద్ జీ షావడా నా భావార్థై అని పూజ్య గురుదేవ్ కాంజీ స్వామీనా ప్రవచనం అని సాథే రాజమల్జీని టీక ఆ బధాను ఆధార లై అని అప్పుడు సమయసారను స్వాధ్యాయ కరీ రహ్యా చే. ఏమా కర్తా కర్మ అధికార చాలే చే. గాథా 70 સુધી સ્વાધ્યાય થયો છે. હવે આગળ સ્વાધ્યાય આપણે લઈએ. અહીંયા 70 ગાથા પૂરી થતા કહે છે કે આ રીતે જ્યાં સુધી આત્મા ક્રોધાદી કર્મનો કર્તા થઈ પરિણમે છે ત્યાં સુધી કર્તા કર્મની પ્રવૃત્તિ છે અને ત્યાં સુધી કર્મનો બંધ થાય છે. એટલે કર્તા કર્મની પ્રવૃત્તિ બંધ થતી નથી એટલે કર્મનો બંધ તો થયા જ કરે છે. એટલે આત્મા જ્યાં સુધી ક્રોધાદિ કરે છે ત્યારે એનું કર્મ છે તે ક્રોધાદિ છે અને એ ક્રોધાદિ કરવાવાળો કરતા થાય છે. આવું પરિણમન રહ્યું છે ત્યાં સુધી એને કર્મ બંધાય છે અને આમ ચાલશે તો એ કર્મરહિત થઈ શકે જ નહીં. એટલે હવે પૂછે છે કે આ કર્તા કર્મની પ્રવૃત્તિનો અભાવ ક્યારે થાય. આ કર્તા કર્મની પ્રવૃત્તિનો અભાવ ક્યારે થાય કે જેથી કરી અને પછી નવા કર્મ બંધાય નહીં અને આત્મા પોતાનું શુદ્ધ મૂળ સ્વરૂપ પૂર્ણપણે પ્રાપ્ત કરી શકે. એટલે આવો એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આ કર્તા કર્મની પ્રવૃત્તિનો અભાવ કેવી રીતે કરવો, ક્યારે થાય, કેતા કઈ રીતે થાય. અને એના ઉત્તર તરીકે ભગવાન કુમકુંદાચાર્ય આ 71મી ગાથા આપણને કહી છે. તો આપણે 71મી ગાથા આજે લઈએ. અહીંયા ગાથા 71માં કહે છે, યદાનેન જીવેન આત્મન આશ્રવ અણા ચૈય નાતમ ભવતિ વિશેષાંતરમ તુ તદા ન બંધસ્તસ્ય. 71મી ગાથા આપણે ગુજરાતીમાં લઈએ. ગાથાના અર્થમાં કહે છે કે યદા એટલે જ્યારે અનેન જીવૈન આ જીવ આત્મન એટલે આત્માના તથા એ વચ અને આશ્રવવાણા એટલે આશ્રવોના વિશેષાંતરમ તફાવતને ભેદને જ્ઞાતમ ભવતી જાણે તદા તું ત્યારે તસ્ય તેને બંધન બંધ થતો નથી. જ્યારે આ જીવ આત્માના અને આશ્રવોના તફાવત અને ભેદને જાણે ત્યારે તેને બંધ થતો નથી. આત્મા અને આશ્રવ બે વસ્તુનો તફાવત પહેલા તો એને જાણવો પડે. આત્મા કોને કહેવાય, આત્મા શું છે અને આશ્રવ શું છે, આ ક્રોધાદી ભાવ જે કહ્યા એ શું છે એને જાણે, એના બંને વચ્ચેનો તફાવત જાણે અને એને ભેદ પાડે, એને જુદા પાડે. અહીંયા શબ્દ વિશેષાંતરમ એ શબ્દનો અર્થ કર્યો છે તફાવત અને ભેદને. ભેદ એટલે એને જુદા પાડવા. અહીંયા ભેદને બદલે એમ પણ કહી શકાય કે તફાવત અને જુદા પાડવાને જાણે. અહીંયા ભેદનો અર્થ એ જુદા પાડવાના અર્થમાં છે. તફાવત એટલે બંનેની અંદર શું છે, બંનેના લક્ષણો કઈ રીતે છે. આત્મા અને આશ્રવ એ બંનેના લક્ષણો દ્વારા એ બંનેનો તફાવત જાણે, અને એમ જાણી અને એની અંદર એ ભેદ પાડે એટલે એને જુદા પાડે. કેમ કે વિશેષાંતરમ એટલે અંતર પાડવાનું છે. બે વચ્ચે ઘણું અંતર છે, ઉત્તર દક્ષિણ જેવું અંતર છે. આત્મા અને આશ્રવ વચ્ચે તો ઘણો તફાવત છે, ઘણા પ્રકારે તફાવત છે. એટલે એવા તફાવત દ્વારા એ બંનેને જુદા પાડે, ત્યાર પછી એને બંધ થાય નહીં. ટીકામાં કહે છે કે આ જગતમાં વસ્તુ છે તે સ્વભાવ માત્ર જ છે. ભગવાન આત્મા, વસ્તુ એટલે આત્મા, એ આત્મા છે તે સ્વભાવ માત્ર જ છે. અને સ્વનું ભવન તે સ્વભાવ, અર્થાત પોતાનું જે થવું, પોતાનું પરિણમવું તે સ્વભાવ છે. સ્વ એટલે પોતાનું, ભાવ એટલે પોતાનું પરિણમવું. પોતે જેવા ગુણો સહિત છે તેવા ગુણો સહિત જ પરિણમન કરે છે એટલે એનો સ્વભાવ છે. પહેલા તો અહીંયા સ્વભાવને સિદ્ધ કર્યો છે, એટલે કે આત્માને એના ગુણો છે અને એનો એ ગુણોને કારણે જેવો ભાવ વર્તે છે એવા ભાવે જ એ પરિણમન કરી રહ્યો છે. એનામાં જે ગુણ નથી એવા ભાવે ભગવાન આત્મા પરિણમતો નથી. વસ્તુ છે એને સ્વભાવ છે, અને સ્વભાવ માત્ર જ એ વસ્તુ છે. સ્વભાવ માત્ર જ વસ્તુ છે એટલે કે એનું પરિણમન ક્યારેક કોઈક રીતે પર્યાયમાં જુદું થતું જણાય, છતાં પણ એ કંઈ એનું પરિણમન નથી બની જતું. એટલે એ વસ્તુમાં એ પરિણમન હોતું નથી. વસ્તુનું પરિણમન તો એના સ્વભાવ રૂપે જ છે. એટલે જેટલું સ્વભાવ ભાવે પરિણમન છે એટલી જ વસ્તુ, જેટલું સ્વભાવ રૂપે પરિણમન છે એટલો જ આત્મા. પરના લક્ષે જે ભાવ થાય એ ભાવે જે પરિણમન છે એ આત્મા નહીં. સ્વભાવ ભાવે જે પરિણમન છે તે જ આત્મા, અથવા તેટલો જ આત્મા. આ જગતમાં વસ્તુ છે તે સ્વભાવ માત્ર જ છે. કોઈ પણ વસ્તુ લઈએ તો એના સ્વભાવ ભાવે જ પરિણમે છે, અને સ્વભાવ ભાવ સિવાય એ વસ્તુ નથી. સોનું છે તો સોનાના ભાવ રૂપે છે એટલો જ ભાવ એ સોનું છે. પણ સોનાની સાથે બીજું કંઈ રહ્યું હોય એ ભાવ એ સોનાનો નથી. એ ભાવને આપણે સોનું કહેતા નથી. એટલે જગતમાં જે વસ્તુ છે તે જેટલા ગુણ છે એનામાં એવા ગુણે પરિણમે છે, જે એનો સ્વભાવ છે. તો ત્યાં સુધીની જ એની મર્યાદા છે. સ્વભાવ માત્ર વસ્તુની મર્યાદા છે. સ્વભાવ સિવાય અન્ય ભાવમાં વસ્તુ પ્રવેશ પામતી નથી, વ્યાપતી નથી. એ વસ્તુનું સ્વરૂપ નથી. એટલે વસ્તુ કેટલી, તો કે જેટલો એનો સ્વભાવ છે એટલી જ વસ્તુ. અને સ્વભાવ કોના ઉપર અવલંબે છે, તો કે વસ્તુમાં રહેલા ગુણો ઉપર અવલંબે છે. એટલે આ વાતને બરાબર યાદ કરી લઈએ અને પછી આગળ વધીએ. પ્રશ્નોત્તરમાળામાં આ બધું કર્યું છે, પણ અહીંયા એની જરૂર છે કે જગતમાં વસ્તુ છે તે સ્વભાવ માત્ર જ છે, અને સ્વનું ભવન તે સ્વભાવ. સ્વનું ભવન અર્થાત પોતાનું જે થવું પરિણમવું તે સ્વભાવ છે. માટે નિશ્ચયથી જ્ઞાનનું થવું પરિણમવું તે આત્મા છે. કેમ કે આત્માનો જ્ઞાન સ્વભાવ છે. જ્ઞાન સ્વભાવ શા માટે છે? આત્મામાં જ્ઞાન ગુણ છે એટલે આત્માનો જ્ઞાન સ્વભાવ છે. ભગવાન આત્મા ચેતન છે, એ સદાય જ્ઞાન કરવા વાળો છે, જ્ઞાન સ્વભાવી છે. એટલે જેવો સ્વભાવ છે એવા ભાવે પરિણમવું, એટલી જ વસ્તુ. જગતમાં વસ્તુ છે એ સ્વભાવ માત્ર જ છે, એથી વિશેષ કંઈ છે એ વસ્તુ નથી. એટલે સ્વનું ભવન તે સ્વભાવ છે. એટલે સ્વમાં અહીંયા ભગવાન આત્માને જ્ઞાન છે, તો જ્ઞાનનું ભવન એટલે કે જ્ઞાન રૂપ પરિણમવું, એટલું જ માત્ર આત્મા છે. સ્વનું ભવન તે સ્વભાવ છે, અર્થાંત પોતાનું જે થવું, પોતાનું પરિણમવું તે સ્વભાવ છે. માટે નિશ્ચયથી જ્ઞાનનું થવું પરિણમવું તે આત્મા છે. જ્ઞાનનું થવું, જ્ઞાનનું પરિણમવું તે આત્મા છે. એટલે કે જ્ઞાનનું ભવન તે આત્મા છે. એટલે પછી બાકી બીજું જે કંઈ રહ્યું તે આત્મા નથી. એટલે પછી ક્રોધ આદિનું થવું, ક્રોધ આદિ રૂપે પરિણમવું, રાગનું થવું, રાગના ભાવે પરિણમવું, દ્વેષનું થવું, દ્વેષના ભાવે પરિણમવું, પરના લક્ષે થતા ભાવે પરિણમવું, એ બધું આત્મા નથી. કારણ કે એ આત્માનો સ્વભાવ નથી. સ્વભાવે પરિણમવું તે જ વસ્તુ માત્ર છે, એટલે એટલો જ આત્મા છે. બહુ સરસ રીતે સમજાવ્યું છે અહીંયા, સ્વભાવને સિદ્ધ કર્યો છે. આત્માનો સ્વભાવ એ જ્ઞાન સ્વભાવ, અને એ જ્ઞાન સ્વભાવ એટલો જ ભગવાન આત્મા છે. આ વાતને પહેલા અહીંયા સિદ્ધ કરી, એટલે કે સમજાવી, સાબિત કર્યું કે એ સિવાય બીજું જે કંઈ છે તે આત્મા હોઈ શકે નહીં. કેમ કે દરેક વસ્તુનું એવું જ છે. જે વસ્તુને આપણે સંજ્ઞા આપીએ, નામ આપીએ અને એને કહીએ કે આ છે, જેમ કે આપણે આ પૂતગળનો સ્કંધ એવું આ કોમ્પ્યુટર, એને કોમ્પ્યુટર નામ આપીએ ત્યારે એ કોમ્પ્યુટર રૂપે જે પરિણમી રહ્યું છે એ જ કોમ્પ્યુટર છે. એની સાથે એની બેગ છે કોમ્પ્યુટરની, તો એ કોમ્પ્યુટર નથી થતું. એની સાથે જેમાં એ કોમ્પ્યુટર રહ્યું છે, કોમ્પ્યુટર અને બેગ સાથે રહ્યા છે, તો કંઈ બેગ છે એ કોમ્પ્યુટર બનતું નથી. એટલે એ જ રીતે ભગવાન આત્માની સાથે જે કંઈ બીજું આપણને જોવા મળે, આ શરીર સાથે રહ્યું છે, તો કંઈ શરીર છે એ આત્મા બનતું નથી. અને એથી આગળ વધીને જે ક્ષણિક ભાવો છે એ ભાવો પણ આત્મા નથી. કેમ કે આત્મા ની સાથે એ ક્ષણિક ભાવોને તાદાત્મ સંબંધ નથી. એ દયાદાન વ્રત તપના ભક્તિના ભાવ છે, શુભ ભાવ છે, અથવા તો હિંસા ચોરી જુઠ્ઠુના ભાવ છે, તે અશુભ ભાવ છે. પણ એ ભાવ આત્માના નથી. આત્મામાં એવો કોઈ ગુણ નથી કે શુભાશુભ ભાવે પરિણમે. એટલે એવું પરિણમવું છે એ આત્મા નહીં, એ આત્માનું સ્વરૂપ નહીં, એ વસ્તુ નહીં, એમ અહીંયા સિદ્ધ કર્યું. શું કહ્યું? કે આ જગતમાં વસ્તુ છે તે સ્વભાવ માત્ર જ છે, અને સ્વનું ભવન તે સ્વભાવ છે. અર્થાંત પોતાનું જે થવું, પરિણમવું તે સ્વભાવ છે. માટે નિશ્ચયથી જ્ઞાનનું થવું, પરિણમવું તે આત્મા છે, અને ક્રોધાદિકનું થવું, પરિણમવું તે ક્રોધાદિ છે, આત્મા નથી. વળી જ્ઞાનનું જે થવું, પરિણમવું છે તે ક્રોધાદિકનું પણ થવું, પરિણમવું નથી. જ્ઞાનનું જે થવું છે એ જ્ઞાન રૂપે જ છે, એમાં ક્રોધાદિક આવતો નથી. એટલે એમ કહ્યું કે જ્ઞાનનું જે થવું અને જ્ઞાન રૂપે પરિણમવું છે તે ક્રોધાદિકનું થવું અને પરિણમવું નથી. ક્રોધાદિકનું થવું અને પરિણમવું એનાથી જુદું છે. કારણ કે જ્ઞાનના થવામાં પરિણમવામાં, જ્ઞાનના ભવનમાં, જ્ઞાનના થવામાં પરિણમવામાં જેમ જ્ઞાન થતું માલુમ પડે છે, એ જ્ઞાન જ જણાય છે અને ત્યાં એ ક્રોધ જણાતો નથી, ક્રોધ અનુભવાતો નથી. શું કહ્યું? કારણ કે જ્ઞાનના થવામાં પરિણમવામાં જેમ જ્ઞાન થતું માલુમ પડે છે તેમ ક્રોધાદિક પણ થતા માલુમ પડતા નથી. જ્ઞાનના ભવનમાં જ્યારે જ્ઞાન રૂપે પરિણમવામાં આવે ત્યારે એ જ્ઞાન જ અનુભવમાં આવે છે, જ્ઞાન જ માલુમ પડે છે, પણ ક્રોધ માલુમ પડતો નથી. એટલે જ્ઞાનનું પરિણમવું છે એમાં ક્રોધાદિકનું પરિણમવું આવતું નથી, એમાં એ સાથે રહ્યું નથી, એમાં એ જણાતું નથી, એ માલુમ પડતું નથી. એટલે કે જ્ઞાનના પરિણમનમાં એ ક્રોધાદિક છે જ નહીં, ક્રોધાદિકનું પરિણમવું એમાં રહ્યું જ નથી. જ્ઞાનનું પરિણમવું છે તે માત્ર જ્ઞાનનું પરિણમવું જ છે અને એમાં ક્રોધાદિકનું થવું કે પરિણમવું છે જ નહીં. અને ક્રોધાદિકનું જે થવું અને પરિણમવું છે, ક્રોધ થવો અને ક્રોધના ભાવે જ્યારે જીવ પરિણમે છે તો એ ક્રોધ કહેવાય છે, ક્રોધી એ વખતે કહેવાય છે. એ સમયની એની પર્યાય એવી છે, એટલે એ જીવ ક્રોધી છે એમ નથી. એનું એ વખતે ક્રોધ રૂપે પરિણમવું એટલે ક્રોધાદિકનું પરિણમવું એ જ્ઞાનનું પરિણમવું થતું નથી. કારણ કે ક્રોધાદિકના થવામાં એટલે ક્રોધ ભાવે પરિણમવામાં જેમ ક્રોધાદિકનો જ અનુભવ થાય છે અને ક્રોધાદિક થતા જ માલુમ પડે છે તેમ જ્ઞાન પણ થતું માલુમ પડતું નથી. ક્રોધાદિકમાં એ જ્ઞાન થતું માલુમ પડતું નથી, ક્રોધાદિક જ માલુમ પડે છે, અનુભવ ક્રોધનો આવે છે. ક્રોધાદિકના થવામાં પરિણમવામાં જેમ ક્રોધાદિક થતા માલુમ પડે છે તેમ એટલે કે ત્યારે તે વખતે જ્ઞાન પણ થતું માલુમ પડતું નથી. એટલે અનુભવની અપેક્ષાથી વાત છે કે ક્રોધ અનુભવાય છે, ક્રોધ રૂપે પરિણમે છે ત્યારે એ જ્ઞાન રૂપે પરિણમતો નથી એમ કહેવું છે. ક્રોધાદિક રૂપે પરિણમન થાય છે ત્યારે એ જ્ઞાન રૂપે પરિણમન થતું નથી, એમાં ક્રોધમાં જ્ઞાન આવતું નથી. ક્રોધના અનુભવમાં એ વખતે જ્ઞાન પણ એ વખતે અનુભવાતું નથી, એ ક્રોધનો જ અનુભવ છે, ક્રોધ જ માલુમ પડે છે. આ રીતે આત્માને અને ક્રોધ આદિકને નિશ્ચયથી એક વસ્તુ પણ નથી. આ પ્રમાણે આત્મા અને ક્રોધ, આત્માને જ્ઞાનરૂપ પરિણમન છે અને ક્રોધને ક્રોધરૂપે પરિણમન છે, એ બંનેને કોઈ એક વસ્તુ પણ નથી, બંનેમાં એક રૂપતા નથી, બંને ભિન્ન છે અને બંનેના અનુભવ જુદા જુદા થાય છે. જ્યારે જ્ઞાનનો અનુભવ છે ત્યારે ક્રોધ અનુભવાતો નથી, ક્રોધના અનુભવ વખતે જ્ઞાન એટલે ભગવાન આત્મા અનુભવાતો નથી. આ પ્રમાણે આત્મા અને ક્રોધને નિશ્ચયથી જુદાપણું છે, એક વસ્તુપણું નથી, બંને જુદા છે. બંનેનો તફાવત કર્યો અને બંનેના ભાવને જોઈએ, આત્માનો સ્વભાવ અને ક્રોધનો ભાવ બંનેને જોવા જઈએ તો બંને ભાવને તદ્દન ભિન્નતા છે, બંને વચ્ચે અંતર છે, ઘણું અંતર છે. એટલે આ પ્રમાણે આત્મા અને આશ્રવનો તફાવત વિશેષ દેખવાથી જ્યારે આ આત્મા તેમનો ભેદ એટલે ભિન્નતા જુદાપણું કરે છે અને એવું જુદાપણું જાણે છે ત્યારે આ આત્માને અનાદિ હોવા છતાં પણ અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી એવી પરમા કર્તા કર્મની પ્રવૃત્તિ નિવૃત્ત થાય છે. ક્રોધાદિક ભાવ છે તે આશ્રવ છે, એ આશ્રવ શું છે અને આશ્રવનો પરિણમન એ જુદો છે અને આત્મા જુદો છે, એનું પરિણમન જ્ઞાન ભાવે છે, એમ તફાવત દેખાય છે એટલે એને ભિન્નતા જણાય છે, બે વચ્ચે જુદાપણું જણાય છે, બંને વચ્ચેનું અંતર એને સમજાય છે, ત્યારે આ આત્માને અનાદિ હોવા છતાં પણ અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી એવી કર્તા કર્મની પ્રવૃત્તિ નિવૃત્ત થાય છે. કર્તા કર્મની પ્રવૃત્તિ એને અનાદિથી હતી, અનાદિથી છે, છતાં પણ એ છૂટી જાય છે. અનાદિની છે એટલે નહીં છૂટે એમ નથી, અનાદિની છે, જીવ જ્યારથી છે ત્યારથી એને કર્તા કર્મ પ્રવૃત્તિ છે, પણ એ છૂટી જાય છે. કેવી રીતે છૂટી જાય છે? તો કે આશ્રવ અને આત્મા બંનેનો તફાવત જાણવાથી અને એમ કરતા બંને વચ્ચેનું અંતર સમજમાં આવે છે, બંને વચ્ચેની ભિન્નતા સમજમાં આવે છે, બંને તદ્દન ભિન્ન છે એમ જ્યારે સમજાય છે, ત્યારે ભલે તે અનાદિની પ્રવૃત્તિ હોય છતાં પણ તે કર્તા કર્મની પ્રવૃત્તિ છૂટી જાય છે, એટલે એનાથી નિવૃત્ત થવાય છે. અને તેની નિવૃત્તિ થતા, તેની એટલે કર્તા કર્મ પ્રવૃત્તિની નિવૃત્તિ થતા, અજ્ઞાનના નિમિત્તે થતો ઔદ્ગલિક દ્રવ્ય કર્મનો બંધ પણ નિવૃત્ત થાય છે. 69 અને 70 ગાથામાં આપણે એ વાત સમજ્યા કે દ્રવ્ય કર્મનો બંધ કઈ રીતે થાય છે. તો કે દ્રવ્ય કર્મનો બંધ સ્વયં પોતાથી થાય છે અને એમાં જીવની કર્તા કર્મની પ્રવૃત્તિ છે, એટલે કે જીવના જે પરના લક્ષ્ય થતા ભાવ છે, એ ભાવની એ નિમિત્ત કારણ છે. એટલે જ્યાં કર્તા કર્મની પ્રવૃત્તિ જ રહી નહીં તો પછી જીવને કર્મના ઉદયના લક્ષ્ય જે વિભાવ ભાવ થાય છે એ પણ બંધ થઈ જાય, અને એવા વિભાવ ભાવ નથી થતા તો પછી દ્રવ્ય કર્મનો બંધ પણ પડતો નથી, એટલે ત્યાં એને નિમિત્ત પણ નથી. ઔદ્ગલિક દ્રવ્ય કર્મનો બંધ પણ નિવૃત્ત થાય છે. એમ થતા જ્ઞાન માત્રથી જ બંધનો નિરોધ સિદ્ધ થાય છે, એટલે જ્ઞાન માત્રથી જ બંધ પડતો નથી. બંધ રહિત થવામાં માત્ર જ્ઞાન જ છે, એટલે કે પોતાનો જ્ઞાન સ્વભાવી આત્મા છે, અને એવા જ્ઞાન સ્વભાવે પરિણમન કરતા એને આશ્રવ થતા નથી, અને આશ્રવ ન થતા એને બંધ પડતો નથી. આશ્રવને અને આત્માને જુદા જાણે છે તો પછી પોતાનો ભગવાન આત્મા જે ભાવે પરિણમે છે એ ભાવે જ પરિણમવાનું રહ્યું. આશ્રવ પોતાનો નથી, એને એ જુદો પાડી દે છે, એટલે એ ભાવે એ પરિણમતો નથી. તો આશ્રવ નથી તો બંધ નથી, આશ્રવ નથી તો બંધ પડતો નથી, અને ભાવ બંધ નથી તો એના નિમિત્તે થતા દ્રવ્ય બંધ પણ હોતા નથી. કારણ રજકણોનું પરિણમવું તો સ્વતંત્ર રૂપે જ છે, પણ એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે કે જ્યારે અહીંયા ભાવ બંધ નથી એટલે કે આશ્રવ નથી તો પછી સામે પેલા કારણ રજકણો ભેગા થતા નથી. કારણ રજકણો એના સમય પૂરો થતા એ છૂટા પડે છે, અને એ ભેગા થાય છે. એ બંને વખતે જીવની પ્રવૃત્તિ નિમિત્ત માત્ર છે. જીવ સંવર ભાવે પરિણમે છે, એટલે કે એને આશ્રવ નથી અને પોતાના સ્વરૂપમાં રહે છે, એવું નિમિત્ત છે. તો પછી ત્યાં કારણ રજકણો ભેગા થઈ અને દ્રવ્ય કર્મ બંધાતું નથી. અને જીવ પરનું લક્ષ કરી અને વિભાવ ભાવે પરિણમે છે, એવું નિમિત્ત છે, ત્યારે પેલા કારણ રજકણો ભેગા થઈ અને દ્રવ્ય કર્મ રૂપે બંધાય છે. પણ એમાં એમ નથી કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરે છે એમ નથી, પણ એવો નિમિત્ત નૈમિતિક સહજ સંબંધ છે. એવો નિમિત્ત નૈમિતિક સહજ સંબંધ છે. જીવનું કાર્ય જીવમાં થાય છે, પુદ્ગલ પરમાણુનું કાર્ય પરમાણુમાં થાય છે. આ સિદ્ધાંતની વાત છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરે નહીં, દ્રવ્યનું પરિણમન પોતાના સ્વભાવ રૂપે જ હોય, અન્યના ભાવ રૂપે હોય નહીં. એક દ્રવ્યનું કર્તા અને કરણ સાધન અને કર્મ એટલે કાર્ય એ બધું એ દ્રવ્યમાં જ હોય. દ્રવ્ય પોતે જ કરતા થાય, એનું કાર્ય પણ ત્યાં જ હોય. દ્રવ્યનું કાર્ય બીજે બીજા દ્રવ્યમાં થાય નહીં. માટી છે, એનું કાર્ય પિંડમાંથી ઘડા રૂપે થવું એ માટીમાં જ થાય, બીજે કંઈ ઘડો બને નહીં. એ ઘડો માટીના પિંડમાંથી બને એટલે એ કાર્ય માટીમાં થયું, માટી રૂપે થયું. એનો કરતા પણ એ માટીનો પિંડ છે, એ માટી જ છે. પિંડ એ અવસ્થા હતી, ઘડો એ બીજી અવસ્થા થઈ, એટલે એ અવસ્થા બદલાય છે. એવું જે કાર્ય થાય છે તો એ દ્રવ્યમાં જ થાય છે, એ બીજા દ્રવ્યમાં થતું નથી. એ પ્રમાણે ભગવાન આત્માનું કાર્ય ભગવાન આત્મામાં જ થાય, એ બીજા અન્ય દ્રવ્યમાં થાય નહીં. એટલે એ તો સિદ્ધાંત રહે છે કે એક દ્રવ્યનું કાર્ય એ જ દ્રવ્યમાં થાય અને એનો કરતા એ દ્રવ્ય પોતે જ હોય, એ સિદ્ધાંત તો કાયમ રહે છે. એટલે પૂદગળ દ્રવ્યનો જ્યારે બંધ પડે છે, પૂદગળ દ્રવ્ય બંધમાં પૂદગળ કારમણ રજકણો ભેગા થાય છે, એકઠા થાય છે અને કર્મની પ્રકૃતિ બંધાય છે, તો આ બધું એ સ્વતંત્રપણે એમાં જ થાય છે. માત્ર એને જીવ સાથે તો અવગાહના રૂપ સંબંધ છે, બીજો કોઈ સંબંધ નથી. નિમિત્ત હોય એટલે કંઈ એમ ન કહેવાય કે નિમિત્તે કર્યું છે. જ્યારે કાર્ય થાય અને ત્યાં જે હાજર હોય એને નિમિત્ત કહેવામાં આવે, પણ જીવ અને કર્મની વચ્ચે એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે એટલે એમ ન કહેવાય કે અહીંયા જીવ એ પેલા પૂદગળ દ્રવ્યમાં કંઈ કરે છે, એમ ન કહેવાય. એમ થઈ શકે નહીં, સિદ્ધાંત પ્રમાણે એ થતું નથી. બંનેના કાર્ય જુદા છે, બંનેના કાર્યક્ષેત્ર જુદા છે, બંને પોતે પોતાનામાં રહીને કાર્ય કરે છે, માત્ર બંને વચ્ચે નિમિત્ત નૈમિતિક સંબંધ છે. એટલે અહીંયા એમ ઊંધું ન સમજી લેવું, એટલા માટે આ સ્પષ્ટતા આપણે કરી કે જીવને કર્મનો બંધ પણ હવે પડતો નથી, કેમ કે જીવ પોતે પોતાના જ્ઞાન ભાવે પરિણમે છે. એટલે અજ્ઞાનના નિમિત્ત રહેતા નથી, માટે હવે એનું પરિણમન છે તે નિર્મળ શુદ્ધ પરિણમન થાય છે, તો પછી સામે ઔદ્ગલિક દ્રવ્ય કર્મનો બંધ પણ નિવૃત્ત થાય છે, એટલે થતો નથી. એમ થતાં એ જ્ઞાન માત્રથી જ એ કર્તા કર્મની પ્રવૃત્તિ જે છે તે છૂટી જાય છે, એટલે બંધ પડતો નથી, બંધનો નિરોધ થાય છે. જો બંધનો નિરોધ અહીંયા શબ્દ મૂક્યો છે, બંધની નિર્જરા થવી એ જુદી વસ્તુ છે. કારણે રજકણો ભેગા થયા છે, પ્રકૃતિ બંધાઈ છે, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાય એવી ચાર પ્રકારની ઘાતી કર્મની પ્રકૃતિ જે બંધાઈ છે અને બીજી ચાર અઘાતી કર્મની પ્રકૃતિ બંધાઈ છે, આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય એવી ચાર અઘાતી કર્મની પ્રકૃતિ બંધાઈ છે, તો એ બધો બંધ જે પડ્યો છે, બંધાયું છે, એ છૂટું પડવું એને નિર્જરા કહેવામાં આવે. પણ એવું બંધાવવું જ નહીં, એવું બંધાવવું જ નહીં, એને બંધનો નિરોધ કહેવામાં આવે. બંધનો નિરોધ, બંધ થવો જ નહીં, એને બંધનો નિરોધ કહેવામાં આવે. અહીંયા મહત્વનું બંધનો નિરોધ છે, નિર્જરા મહત્વની નથી, બંધનો નિરોધ મહત્વનો છે. બંધનો નિરોધ છે તો સાચા અર્થમાં નિર્જરા છે. બંધનો નિરોધ નથી અને જે નિર્જરા થાય છે એ તો થયા જ કરે છે. એ નિર્જરાને તો કૃપાળુ દેવે અકામ નિર્જરા કહી છે કે એનો સ્થિતિબંધ પૂરો થાય, જેટલા સમય માટેનો એનો બંધ થયો હતો એટલો સમય પૂરો થાય, એટલે એ કારમણ રજકણો એ બધા છૂટા પડી જાય, ખરી જાય અને નિર્જરા થાય. અને આવી નિર્જરા તો એ સ્થિતિબંધ પૂરો થતા થવાની જ છે. કોઈ પણ કર્મ છે એનો સ્થિતિબંધ પૂરો થતા ઉદયમાં આવે અને ખરી જાય, આ પ્રકારે નિર્જરા જે થાય છે એ તો થયા જ કરે છે, થયા જ કરે છે. એને કંઈ બીજું કરવાની કરાવવાની કંઈ જરૂર હોતી જ નથી, એ એના કારણે થયા જ કરે છે, થયા જ કરે છે. પણ એ નિર્જરા છે તે સાચી નિર્જરા નથી, એટલે એ પરમાર્થે એ નિર્જરા કોઈ કામની નથી. કેમ કે એ નિદ્રા થાય છે એ વખતે જે કર્મ ઉદયમાં આવ્યું છે, જેની નિદ્રા થઈ રહી છે, એ કર્મ એના ઉદયને કારણે જે સંયોગો આપે છે, જે ફળ આપે છે, એ ફળ કે સંયોગ સાથે આ જીવ જોડાય છે, એનું લક્ષ કરે છે અને નવા કર્મ બાંધી લે છે. એક કર્મ ઉદયમાં આવે છે પહેલાનું, અને એ ઉદયમાં આવી ફળ આપીને ખરી જાય છે. એ દરમિયાનમાં આ જીવ એ ફળનું લક્ષ કરીને એની સાથે કર્તા ભાવે જોડાઈને, એની સાથે મમત્વ કરીને, એમાં ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ કરીને એ નવા કર્મ બાંધે છે. એટલે પેલી નિર્જરા તો થઈ, અકામ નિર્જરા થઈ, સ્થિતિબંધ પૂરો થતા નિર્જરા તો થઈ, પણ સાથે ને સાથે બીજા ઘણા કર્મ એણે બાંધી લીધા. કદાચ જેટલી નિર્જરા થઈ એના કરતા વધારે પણ કર્મ એણે બાંધી લીધા. એટલે એવી અકામ નિર્જરા જે છે તે તો આ જીવે અનંતકાળમાં ઘણી વખત કરી છે, એથી કંઈ એને ફાયદો થયો નથી. એક તરફ નિજરા થાય છે અને બીજી તરફ નવા કર્મ બાંધે છે, એવી નિજરા થાય છે. પણ એ વખતે જો કર્મબંધનો નિરોધ થયો હોય, એ નિજરા તો થાય જ છે, પણ એ જ વખતે નવા કર્મ ન બંધાય એને કર્મબંધનો નિરોધ કહેવાય. એવો કર્મબંધનો જો નિરોધ સાથે થયો હોય તો પછી એ નિર્જરાને સકામ નિર્જરા કહેવામાં આવે. નવા કર્મ બંધાય નહીં અને જૂના કર્મ ઉદયમાં આવીને ખરી જાય ત્યારે ખરેખર કર્મનું બેલેન્સ ઓછું થયું કહેવાય, એટલે નિર્જરા થઈ કહેવાય. એ નિર્જરાને કૃપાળુ દેવે સકામ નિર્જરા કહી છે. અને આવી નિર્જરા આત્માનું લક્ષ કરતા થાય છે. આત્માના ભાવે જેવો આત્મા છે, આત્મા જ્ઞાન સ્વરૂપ છે, તો એવા આત્માના જ્ઞાન સ્વરૂપ ભાવે પરિણમતા આવી સકામ નિર્જરા થાય છે. એટલે સંવરની દશામાં સકામ નિર્જરા હોય છે, સાચી નિર્જરા હોય છે. અને એવી નિર્જરા થતાં ધીરે ધીરે એ કર્મરૂપી મલિનતા પૂર્ણપણે નાશ પામે છે. એટલે કોઈ હવે કારમણ રજકણો એના સંયોગમાં રહેતા નથી, કોઈ કર્મ એના સંયોગમાં રહેતું નથી. અને એમ કરતા જીવ પોતે શુદ્ધિની વૃદ્ધિ કરતા કરતા પૂર્ણપણે શુદ્ધ થઈ જાય છે, કર્મરહિત થઈ જાય છે અને સિદ્ધ પદને પ્રાપ્ત કરે છે. એટલે અહીંયા બંધનો નિરોધ એની વાત કરી કે, અને બંધનો નિરોધ કઈ રીતે થાય છે એ માર્ગ બતાવ્યો કે જ્ઞાન માત્રથી જ બંધનો નિરોધ થાય છે. તમે એમ માનતા હો કે આપણને નિદ્રા થાય, તપ કરીએ નિદ્રા થાય, આમ કરીએ નિદ્રા થાય, વ્રત રાખીએ નિદ્રા થાય, તો એમ નથી. તો તમે તપનું સ્વરૂપ પણ સમજ્યા નથી. તપનું સ્વરૂપ કેવું છે? નિશ્ચયથી તો તપ એને કહેવાય કે પોતે પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરી અને રહી જાય, અને બહારમાં ગમે તેવા સંયોગો આવે, ગમે તેવા પૂર્વના કર્મના ઉદયો આવે, છતાં પણ એ ચલિત ન થાય, એને તપ કહેવામાં આવે છે. પોતાના સ્વભાવમાંથી ચલિત ન થાય, બહારમાં ગમે તેવા સંયોગો આવે, કે દુઃખના સંયોગો પણ હોય, ગમે તેવા સંયોગો હોય, એને પરિસહ આવે કે ઉપસર્ગ આવે, છતાં પણ એ પોતે પોતાના સ્વભાવમાંથી ચ્યુત નથી થતો અને પોતાના સ્વભાવમાં જ રહી જાય છે, એવું એને અંદરમાંથી જોર આવે છે, એવો એનો એકાગ્રતાનો પુરુષાર્થ છે, તો એ તપ છે. બાકી ખોરાક લેવો કે ન લેવો, ઓછો લેવો, એ કંઈ તપ નથી, એ તો શુભભાવ છે. એટલે તપનું સ્વરૂપ સાચું જ્યાં સુધી સમજ્યો નથી ત્યાં સુધી એને સાચું તપ પણ હોય નહીં. વ્રત, દયા, દાન એ બધા ભાવ શુભભાવ છે. આત્માને પોતાનો ભાવ છે તે શુદ્ધ ભાવ છે, અને એ શુદ્ધ ભાવે પરિણમી રહ્યો છે ત્યારે એને શુભભાવ હોતો નથી. એટલે તપ પણ સહજ હોય છે, તપ છે તે સહજ હોય છે. વ્રતની એક વાત કરું. આજે જ સવારે એક સરસ વિચાર આવ્યો કે આપણે આ બધા વ્રત લેવા ને કરવા ને એ બધાની વાત કરીએ, પણ ભગવાન આત્મામાં ક્યાં કંઈ છે તો વ્રત લેવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થાય. હિંસા ને ચોરી ને જુઠ્ઠું ને અસત્ય ને આ બધું લઈએ, પરિગ્રહની વાત ને બ્રહ્મચર્ય ને બધા, પણ એ બધું લેવાનું કારણ શું? સીધે સાદું એક વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ સ્વીકારીએ તો એ તો વસ્તુ છે જ નહીં, આ તો આપણે ઊભું કર્યું છે, જુઠ્ઠું બોલીએ ને પછી આપણે એમ કહીએ કે હવે આજથી મારે જુઠ્ઠું નથી બોલવું, મેં વ્રત લીધું. અને ભલા ભગવાન, તારા આત્મામાં એવો કોઈ ગુણ જ નથી કે તને જુઠ્ઠું બોલવું પડે, તારે તો બોલવું નથી, બોલવું એ પણ તારો તો સ્વભાવ નથી. હિંસા ન કરવી, અરે પણ તારે ક્યાં હિંસાનો પ્રશ્ન છે? તું ભગવાન આત્મા, અનંત ગુણોનો પિંડ, જ્ઞાન સ્વભાવી આત્મા, એને વળી હિંસાની વાત જ ક્યાં છે? તું તારા સ્વભાવે રહે તો કોઈ હિંસા છે જ નહીં. આ તો તું વિભાવ ભાવે પરિણમે, હિંસાના ભાવે પરિણમે, એટલે તને એમ કહેવામાં આવે કે ભાઈ ના, એવો ભાવ રહેવા દે. તું અસત્ય બોલે એટલે તને એમ કહેવું પડે કે તું ભાઈ અસત્ય બોલવાનું રહેવા દે. પણ આવા તો કેટલા ભાવ, કેટલા ભાવ, અસંખ્ય ભાવ છે. જીવના અનંત ભાવ થયા, જીવે અનંતકાળમાં અનંત પ્રકારના ભાવ કર્યા. જેવી જેવી પર્યાયમાં ગયો એવી પર્યાયને અનુરૂપ એણે ભાવો કર્યા છે, એમ કહીએ તો ખોટું નહીં. સાપમાં ગયો ત્યારે એવા ભાવ કર્યા, ક્રોધના ભાવને, ઝેર આંકી દેવાના ભાવને, કરડવાના ભાવને, આમ છુપાઈ જવાના ભાવને, આમ એટેક કરવાના ભાવને, વગેરે 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 ભાવો કર્યા. સિંહમાં ગયો તો એવા ભાવ કર્યા, વાઘના ભાવમાં ગયો તો એવા ભાવ કર્યા, બિલાડીના ભાવમાં એવા ભાવ કર્યા, ઉંદરના ભાવમાં એને એવા ભાવ કર્યા. એ બધાની તમે જુઓ, એ બધા કઈ રીતે એ વર્તી રહ્યા છે એ ઉપરથી ખ્યાલ આવે કે એ વખતે એના ભાવ કેવા હોઈ શકે. એ ઈયળમાં ગયો તો એને કેવા ભાવ કર્યા, પાંદડું ખાઈ જવાના ભાવ જે કર્યા, અને ત્યાં ત્યાં ફર્યા કરે, ફર્યા કરે, ખાધા કરે, ખાધા કરે. અળસિયું થયો તો કેવા ભાવ કર્યા. એટલે કેટલા ભાવની વાત કરવી, કેટલી 84 લાખ યોની કહી છે. અને જેટલા પ્રકારે એની પર્યાય થઈ છે, અને એની સાથે જેટલા પ્રકારના એને શરીર મળ્યા છે, એ શરીરને અનુરૂપ એને એવા જ ભાવ કર્યા છે. કેમ કે શરીર સાથે એને એકત્વ માન્યું ને, એટલે એવા જ ભાવ થાય. ઈયળ હોય તો ત્યારે ઈયળ તરીકે જ પોતાને માનતો હતો, ચકલી થયો ત્યારે એ ચકલી તરીકે જ પોતાને માનતો હતો. એટલે ભાવે એવા જ હોય, શરીર સાથે એકત્વ કરીને કેટલા ભાવ થાય. 84 લાખ પ્રકારની યોનિ એટલે 84 લાખ પ્રકારના શરીર નો વિચાર કરીએ તો એવા ભાવ તો એટલા 84 લાખ પ્રકારના આમનામ જ થયા. અને દરેક ભાવમાં, દરેક શરીર સાથે રહ્યો છે ત્યારે કેટલા અસંખ્ય પ્રકારના ભાવ કરે. તો હવે આવા અસંખ્ય પ્રકારના ભાવનો વિચાર કરીએ તો કેટલા ભાવ થયા, કેટલી યોનિ થઈ, અનંત પ્રકારના ભાવ થયા. એ અનંત ભાવ અનંત કાળમાં જીવે કર્યા. એ બધા ભાવ, એ બધા ભાવ એ જીવમાં તો છે જ નહીં, એ બધા ભાવ જીવમાં તો છે જ નહીં. એટલે આપણે વ્રત ને તપની વાત કરીએ તો કેટલા વ્રત ને તપ ખરેખર તો લેવાના થાય, એને કેટલા વ્રત તપ કરવા પડે કે ભાઈ ઈયળના ભાવે પણ નહીં પરિણમવાનું, ચકલીના ભાવે નહીં પડી પરિણમવાનું, કાગડાના ભાવે નહીં પરિણમવાનું, કેટલા ભાવની વાત થશે. તો પછી એના કરતા સીધું ને સહેલું જ છે કે ભાઈ તું એ બધા ભાવ જે પરિણમ્યો છે ને હવે એને તું છોડવાની વાત કરીશ, એના કરતા સીધે સીધો ભગવાન આત્મામાં જાણ, એમાં તો કોઈ એવો ભાવ જ નથી પડ્યો. આજે સવારે આ સરસ એક વિચાર આવ્યો, કરી રે આ બધું આપણે પહેલા નથી એને પકડીએ ને પછી એને છોડવાની વાત કરીએ છીએ. એટલે ગુરુદેવ સમજાવે છે કે ભાઈ એ ત્યાં કોઈ ધર્મ નથી. ગુરુદેવે બહુ સરસ રીતે વાત સમજાવી છે. હા, શું વાત અદભુત કરી કે ભાઈ વ્રત તપ આ બધું જે છે ક્રિયા બધું તું લઈને બેઠો છે એને ધર્મ માને છે તો ત્યાં ધર્મ નથી. આપણે પણ શિબિરમાં આપણે વાત લીધી છે કે આપણે 3 વખત ખાઈએ છીએ અત્યારે, અને પછી 2 વખત છોડીને 1 વખત ખાઈએ એટલે આપણે એમ કહીએ કે મેં છોડ્યું. કોઈ માણસ એમ કહે કે હું 5 વખત ખાઈશ એવો નક્કી નિર્ધાર કરે અને પછી એમાંથી 2 વખત છોડે તો 3 વખત ખાય તો એને પણ છોડ્યું તો કહેવાય. કોઈ માણસ એમ કહે કે હું દિવસમાં 10 વખત ખાઈશ અને 10 વખતમાંથી 2 વખત છોડીશ તો પણ એને પણ છોડ્યું તો કહેવાય. તો પછી છોડવા માટે થઈને એને ધર્મ થશે, શું થશે? એટલે માન્યતા જ ખોટી છે, મિથ્યા માન્યતા જ છે. તમે નક્કી કરો છો એક વસ્તુ ખોટી અને પછી એમાંથી થોડુંક છોડો અને પછી એમ કહો છો કે અમે તો ધર્મ કરીએ છીએ, અમે તો તપ કરીએ છીએ. ભગવાન આત્માને ખાવું છે, ભગવાન આત્માને ખાવું તો છે નહીં. એને 3 વખત ખાવું ને, 5 વખત ખાવું ને, 2 વખત ખાવું ને, 1 વખત નાવું ને, આ બધું ભગવાન આત્માને છે, એમાંનું કંઈ નથી. તમે જાતે નક્કી કર્યું, મનુષ્યની પર્યાયમાં તમે આ રીતે નક્કી કર્યું, બીજા મનુષ્યોએ ન પણ નક્કી કર્યું હોય, બીજા બીજી રીતે પણ જીવતા હશે, અને તમે એમાંથી ને એમાંથી પાછા તમે જ નક્કી કરો કે આટલી વખત હું નહીં ખાઉં, આ નહીં ખાઉં, અને એમાં એ ધર્મ સમજવો. આ ક્યાંનો ન્યાય છે ભાઈ? એમાં ક્યાં ધર્મ થયો? એમાં ભગવાન આત્માને શું લાગે વળગે? ભગવાન આત્મા ખાતો નથી તો પછી ખાવા સંબંધી માં ભગવાન આત્માને જે કંઈ કરવામાં આવે એથી આત્માને કંઈ ફાયદો થાય? કંઈ ફાયદો નથી. ભગવાન આત્મા તો ખાવાના સ્વભાવ વાળો જ નથી, પોતે પોતાના સ્વભાવ રૂપે જાય અને એને એક વખત ખાવાનો ભાવ આવે ત્યારે પણ એ એમ સમજે કે ના, એ ભાવ પણ મારો નથી, મને ખાવાનો ભાવ પણ હોય નહીં, હું ભગવાન આત્મા છું, સિદ્ધ સમાન છું, મને ઊંઘવાનો ભાવ હોય નહીં, મને કંઈ કરવાનો ભાવ હોય નહીં, જે કંઈ થઈ રહ્યું છે તે પૂર્વકર્મના નિમિત્તે જે ઉદયમાં આવી રહ્યું છે તે થાય છે તો થાય છે, પણ એ મારો ભાવ નથી, એવા ભાવે એને પરિણમવું જોઈએ. આ તો બહુ સહેલાઈથી સમજાય છે. અહીંયા આપણે વાત એ કરી રહ્યા હતા, નિરોધની વાત કરતા હતા કે બંધનો નિરોધ એટલે કેવા ભાવે આપણે પરિણમીએ છીએ, એ બધા ભાવ ખરેખર બંધનું કારણ છે. તો એમાંનો એક પણ ભાવ ન હોય અને પોતે સ્વભાવ ભાવે, જ્ઞાન સ્વભાવ છે એવા ભાવે પરિણમે એટલે બધા બંધનો નિરોધ સહજ રીતે જ થઈ જાય છે, એટલું સહેલાઈથી સમજાય છે. અહીંયા ભાવાર્થમાં કહે છે કે ક્રોધાદિક અને જ્ઞાન, ક્રોધાદિક શું છે કે આશ્રવ છે, ક્રોધાદિક ભાવ છે તે બધા આશ્રવ છે, બંધનું કારણ છે. એટલે ક્રોધાદિક અને જ્ઞાન એ બંને વસ્તુઓ જુદી છે, ક્રોધાદિક અને જ્ઞાન જુદી જુદી વસ્તુઓ છે. જ્ઞાનમાં ક્રોધાદિક નથી, જ્ઞાનમાં ક્રોધાદિક નથી. જ્ઞાન ભાવે જ્યારે એનું પરિણમન થાય ત્યારે એમાં એને કંઈ ક્રોધનો અનુભવ નથી થતો, જ્ઞાનનો જ અનુભવ થાય છે, પોતાના આત્માનો જ અનુભવ થાય છે. એટલે કે જ્ઞાનમાં ક્રોધાદિક નથી અને ક્રોધાદિકમાં જ્ઞાન નથી. જ્યારે એ ક્રોધાદિક ભાવે પરિણમે છે ત્યારે એમાં એને ભગવાન આત્માનો અનુભવ નથી થતો એટલે જ્ઞાનનો અનુભવ નથી થતો. આવું તેમનું ભેદ જ્ઞાન થાય કે બંને જુદા છે, જ્ઞાનમાં ક્રોધાદિક નથી અને ક્રોધાદિકમાં જ્ઞાન નથી, આવું તેમનું ભેદ જ્ઞાન થાય ત્યારે તેમના એકપણારૂપ અજ્ઞાન મટે. એ બંનેનું એકપણું એને માન્યું છે, એવું ચાલ્યું આવે છે એટલે તો કર્તા કર્મની પ્રવૃત્તિ થાય છે અને કર્તા કર્મની પ્રવૃત્તિને લીધે થઈ અને કર્મ બંધાય છે અને અનાદિથી એનું રખડવું થાય છે. એટલે એ અજ્ઞાન, એ આપણે 69-70માં એ વાત કરી ગયા છીએ. અહીંયા કહે છે કે એવું ભેદ જ્ઞાન થાય છે ત્યારે તેમના એકપણારૂપ અજ્ઞાન મટે અને અજ્ઞાન મટવાથી કર્મનો બંધ પણ ન થાય. આ રીતે જ્ઞાનથી જ બંધનો નિરોધ થાય છે, જ્ઞાન દ્વારા જે બંધને રોકી શકાય. કર્તા કર્મની પ્રવૃત્તિનો અભાવ કઈ રીતે થાય? જ્ઞાનથી જ થાય. પ્રશ્ન શું હતો શરૂઆતમાં કે આ કર્તા કર્મની પ્રવૃત્તિનો અભાવ ક્યારે થાય એટલે કઈ રીતે થાય? તો કહે છે કે જ્ઞાનથી જ એવી કર્તા કર્મની પ્રવૃત્તિનો ભાવ થાય એટલે કે બંધનો નિરોધ થાય, બંધનો નિરોધ થાય. જે બંધ પડી ગયા છે એની તો નિજરા થવાની જ છે, એની ચિંતા કરવાની જરૂર નથી. નવા બંધ ન થવા એ જ જીવનું કર્તવ્ય છે. જે પૂર્વના બંધ છે એની ચિંતા નહીં કરો, એ તો ફળ આપશે અને એ તો ચાલ્યા જવાના જ છે, પણ નવા બંધ ન થાય એના તરફ જાગૃત થાઓ. અને એની જાગૃતિ એટલે કે બંધનો નિરોધ કઈ રીતે કરવો? આ કર્તા કર્મની પ્રવૃત્તિ દ્વારા બંધ થઈ રહ્યો છે તો કર્તા કર્મની પ્રવૃત્તિ કઈ રીતે અટકાવવી, કર્તા કર્મની પ્રવૃત્તિનો અભાવ કેવી રીતે થાય? કે છે કે જ્ઞાન દ્વારા થાય, જ્ઞાનથી જ એ કર્તા કર્મની પ્રવૃત્તિનો અભાવ થાય, બંધનો નિરોધ થાય. બહુ સરસ વાત સમજાવી, માર્ગ દર્શાવી દીધો પ્રભુ. હવે આપણે આ વાતને ગુરુદેવના પ્રવચનમાંથી વધારે વિસ્તારપૂર્વક સમજીએ. પ્રવચન રત્નાકર ભાગ 4, પાના નંબર 24. પ્રવચન રત્નાકર ભાગ 4, એમાં પાના નંબર 24, એમાં ગાથા 71, ટીકા ઉપરનું પ્રવચન. એમાં શરૂઆતથી જ આપણે કેટલીક વાત લઈએ, ગુરુદેવ બહુ સરસ સમજાવી છે એટલે શરૂઆતથી જ આપણે લઈએ છીએ કે આ જગતમાં વસ્તુ છે તે સ્વભાવ માત્ર જ છે. શરૂઆત જે ગાથાની કરી, ટીકામાં જે વાત લીધી, એમાં સ્વભાવને સિદ્ધ કર્યો, બરાબર એ વાત આપણે લીધી હતી. તો આ જગતમાં વસ્તુ છે તે સ્વભાવ માત્ર જ છે, આ ટીકામાં વાત આવી, અને સ્વનું ભવન તે સ્વભાવ છે, અર્થાંત પોતાનું જે થવું પરિણમવું તે સ્વભાવ છે. માટે નિશ્ચયથી જ્ઞાનનું થવું પરિણમવું તે આત્મા છે, અને ક્રોધાદિકનું થવું પરિણમવું તે ક્રોધાદિ છે. હવે આ વાત, ટીકાની આ વાતને ગુરુદેવે બહુ સરસ રીતે સમજાવી છે. જો ગુરુદેવ કહે છે કે આ વસ્તુની વ્યાખ્યા કઈ, વસ્તુ છે તે સ્વભાવ માત્ર જ છે, એટલે જેટલો સ્વભાવ છે તેટલી જ વસ્તુ છે, જેટલો સ્વભાવ છે તેટલી જ વસ્તુ છે, જેટલો વિકાર છે તે પરમાર્થ વસ્તુ આત્મા નથી. સ્વભાવ છે એટલી જ વસ્તુ, બીજો બધો ભાવ વિકાર ભાવ છે એ પરમાર્થે વસ્તુ કહેવાય નહીં. જે ભાવે સર્વાર્થ સિદ્ધિનું પદ મળે, કે જે ભાવે તીર્થંકર નામ કર્મ બંધાય, તે ભાવ આત્મા નથી એમ અહીં કહે છે. એટલે શું સમજાવી દીધું ને, એક જ વાક્ય આપીને ગુરુદેવે સમજાવી દીધું કે ભાઈ સ્વભાવ છે તેટલી જ વસ્તુ, એટલે એટલો જ આત્મા છે, અને સ્વભાવ સિવાય તને જે ભાવ શુભમાં શુભ, અત્યંત શુભ જેને કહેવામાં આવે, કે જેને કારણે એવું નામ કર્મ બંધાય, એવું શરીર પ્રાપ્ત થાય કે જે તીર્થંકરનું હોય, તીર્થંકરનું શરીર જે છે અને એ નામ કર્મ છે, એમાં કેવું હોય કે જન્મથી પરમ ઔદારિક શરીર હોય, પરમ ઔદારિક શરીર હોય. સર્વાર્થ સિદ્ધનું પદ મળે, એટલે સર્વાર્થ સિદ્ધના દેવ થવાય, એટલે એ જે શરીર વગેરે નામ કર્મને કારણે જે પુણ્યને કારણે જે મળે તેની વાત છે, એ પદ મળે એની વાત છે. એ બધું તેને કારણે મળે, શુભ ભાવને કારણે, પુણ્ય બંધ એવો હોય, ઉત્કૃષ્ટ પુણ્યનો બંધ પડે ત્યારે મળે. પણ એ બધું શું થયું, એ બધો ભાવ કેવો થયો, શુભ ભાવ થયો, અને એને કારણે બંધ જ પડે છે, એને કારણે બંધ જ પડે છે, અને એ ભાવ છે તે શુભ ભાવ છે, આત્માનો ભાવ નથી, એટલે સ્વભાવ નથી, અને સ્વભાવ નથી તો એ વસ્તુ નથી, એટલે એ આત્મા નથી. એવો શુભ ભાવ કે જેને કારણે તીર્થંકર નામ ગોત્ર બંધાય, તીર્થંકર નામ થાય, તે છતાં પણ એ ભાવ પણ આત્માનો ભાવ નહીં, એ આત્મા નહીં, એ જુદું, સ્વભાવમાં પર વસ્તુ તો નથી, એટલે બીજી વસ્તુ આપણે જે કહીએ આ શરીર એ તો નથી, પણ આ જે ક્રોધાદિકનું થવું, એ આશ્રવો, રાગ થવો કે દ્વેષ થવો, ક્રોધ માન માયા લોભ થવા, સારા નરસા પણાનો વિચાર એમ થવું, વિકલ્પો થવા, આ સ્વાધ્યાય કરવાનો વિચાર આવવો, આ લખવાનો વિચાર આવવો, કાર ચલાવવાનો વિચાર આવવો, કમાવાનો વિચાર આવવો, એવા વિકલ્પો ઉઠવા, એ બધા જ ભાવ વિકલ્પ સહિત છે, અને એવા ભાવે પરિણમવું એ પણ આત્મામાં નથી, એટલે કે એ આત્મા નહીં, આત્મા એનાથી જુદો. સ્વભાવમાં આ બીજી તમને જે દેખાય છે, જણાય છે, તમારી આસપાસમાં આ બધી વસ્તુઓ છે, કોમ્પ્યુટર છે, કાર છે, ખુરશી છે, શરીર છે તમારું, એ પણ નથી, પણ એનાથી આગળ વધી અને જે ભાવ ક્રોધાદિકનું થવું પરિણમવું એ પણ વસ્તુ નથી, એ પણ આત્મા નથી, આત્મામાં થાય છે. શાસ્ત્રમાં એમ પણ કહેવામાં આવે કે ભાઈ એ ભાવ તારા, અને અહીંયા એમ કહે છે કે આત્મા નથી. પણ અપેક્ષા સમજવી જોઈએ ને, જ્યાં જે અપેક્ષા હોય ત્યાં તે રીતે એને સમજવું જોઈએ ને. અહીંયા અપેક્ષા શું છે, અહીંયા આ દ્રષ્ટિ પ્રધાન ગ્રંથ છે, દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા કેવો છે એ જણાવવું છે, અને એ દ્વારા ભગવાન આત્માથી જે કંઈ જુદું છે એ બધાને જુદું પાડી દીધું, જે બીજું બધું ભિન્ન છે એ બધાને આત્માથી અહીંયા જુદું દર્શાવી, જુદું પાડી, અને ભગવાન આત્માની આપણને સમીપ લઈ જાય છે, એવો આ દ્રવ્યાનુયોગનો ગ્રંથ. એટલે અહીંયા કહે છે કે ભાવ પણ આત્મા નહીં, ક્રોધાદિકનું થવું પરિણમવું છે તે પણ વસ્તુ નથી, આત્મા નથી. સ્વનું ભવન તે સ્વભાવ છે, પોતાનું જે થવું પરિણમવું તે સ્વભાવ છે, આ સિદ્ધાંત કરો. માટે નિશ્ચયથી જ્ઞાનનું થવું પરિણમવું તે આત્મા છે. કોણ આત્મા છે? જ્ઞાનનું થવું, જ્ઞાનરૂપે પરિણમવું તે જ આત્મા છે. એ સિવાય બીજા ભાવે પરિણમવાનું થાય તો એને આત્મા કહેવાય નહીં. નિશ્ચયથી જ્ઞાનનું થવું એટલે જેવો જ્ઞાન સ્વભાવ છે, તે રૂપે પરિણમવું તે આત્મા છે, એ સિવાય બીજું કંઈ આત્મા છે નહીં. સમ્યક દર્શનપણે, સમ્યક જ્ઞાનપણે, સમ્યક ચારિત્રપણે, અતિન્દ્રિય આનંદપણે પરિણમવું તે આત્મા છે. એટલે પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમે ત્યારે એને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને અતિન્દ્રિય આનંદનું અનુભવ થાય છે, એવું પરિણમન હોય છે, એ આત્મા છે. અને આત્મા નિર્મળ જ્ઞાન, શ્રદ્ધાન, શાંતિપણે પરિણમે તે આત્મા છે. આત્માનું પરિણમન કેવું હોય? જ્ઞાન રૂપે પરિણમન હોય, શ્રદ્ધાન રૂપે, પોતાનું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપની જ શ્રદ્ધા, એનો જ સ્વીકાર, અને શાંતપણે એટલે આત્મપ્રદેશોનું કંપન થાય જ નહીં એવા ભાવે, આનંદના ભાવે એ પરિણમન કરે. બીજા ભાવે એનું પરિણમન હોય જ નહીં. આત્મા નિર્મળ જ્ઞાન, શ્રદ્ધાન, શાંતિપણે પરિણમે તે આત્મા. અહીંયા એક પ્રશ્ન લીધો કે તો નિયમસારમાં શુદ્ધ ભાવ અધિકારની ગાથા 38માં તો એમ આવે છે કે ત્રિકાળી ધ્રુવ ચૈતન્ય સ્વભાવમય વસ્તુ છે તે આત્મા છે, ત્યાં સંવર નિદ્રા અને મોક્ષની પર્યાયને તો એ કહીને તે આત્મા નથી એમ કહ્યું છે, આ કેવી રીતે છે? નિયમસારમાં ચૈતન્ય સ્વભાવમય વસ્તુ છે તે આત્મા છે એમ કહ્યું છે અને સાથે પેલા સંવર નિદ્રા અને મોક્ષની પર્યાયને હે કહી છે અને એ આત્મા નથી એમ કહ્યું છે, તો એ કેવી રીતે 38મી ગાથામાં? એની સ્પષ્ટતા કરતા ગુરુદેવ કહે છે કે ભાઈ, ત્યાં નિયમસારમાં અપેક્ષા જુદી છે. ત્યાં તો ધ્યાતાનું ધ્યેય, ધ્યાતા એનું ધ્યેય જે સમ્યક દર્શનનો વિષય, ત્રિકાળી શુદ્ધ ભાવ, શુદ્ધ ચૈતન્યમય વસ્તુ છે તે બતાવવાનું પ્રયોજન છે. ત્રિકાળી શુદ્ધ વસ્તુ, અવિનાશી આત્મા, તે એકના આશ્રયે જ, એટલે કે ત્રિકાળી વસ્તુ એના જ આશ્રયે જ આ સમ્યક દર્શન આદિ ધર્મ થાય છે. માટે એ ઉપાદેય કોને કહ્યો છે? એ અવિનાશી ભગવાન આત્માને ઉપાદેય કહ્યો છે. જ્યારે પર્યાય જે ક્ષણિક છે, વિનાશી છે અને તેના આશ્રયે સમ્યક દર્શન થતું નથી પણ વિકલ્પ થાય છે, તેથી સંવર નિર્જરા મોક્ષની પર્યાય, આ બધી પર્યાય, સમ્યક દર્શનની પણ પર્યાય, એ બધી પર્યાય છે, એ પર્યાયને આશ્રવ કરવા લાયક નથી એ અપેક્ષાએ એને હે કહી છે. હે કઈ અપેક્ષાએ કહી છે? લક્ષ કરવાની અપેક્ષાએ, કે એ શુદ્ધ નિર્મળ પર્યાય થતી હોય તો એ પર્યાય પણ લક્ષ કરવાને માટે યોગ્ય નથી. પર્યાયનું લક્ષ થાય નહીં એટલે એ લક્ષ કરવાની અપેક્ષાએ, આશ્રય કરવાની અપેક્ષાએ એ પર્યાયને હે કહી છે. વળી ત્રિકાળી ધ્રુવ દ્રવ્યમાં પર્યાય નથી, પર્યાયથી ભગવાન આત્મા જુદો, તેથી તે નિર્મળ પર્યાય આત્મા નથી એમ કહેવામાં આવ્યું છે. જ્યારે અહીં તો કર્તાનું કર્મ બતાવવાની વાત છે કે કર્તાનું કર્મ શું છે, અને અગાઉ 69-70 ગાથામાં એ વાત આવી, એટલે એ કર્તાનું જે કર્મ છે તે ક્રોધાદી ભાવ, એ રાગના ભાવ, દ્વેષના ભાવ, એ ભાવ એને થાય છે, એનાથી એને જુદા પડવું છે. એટલે એમ કહ્યું કે એ આત્મામાં નથી, એ આત્મા નથી, ને સ્વભાવ છે એ આત્મા છે. એટલે કહે છે કે વસ્તુ એટલે આત્મા રાગપણે ન પરિણમતા સ્વભાવપણે એટલે જ્ઞાનપણે પરિણમે તે આત્મા છે, અને રાગનું થવું, રાગપણે પરિણમવું તે આત્મા નથી. આત્મા તો શુદ્ધ જ્ઞાન આનંદ સ્વભાવી વસ્તુ છે, માટે નિર્મળ જ્ઞાન આનંદપણે પરિણમવું તે આત્મા છે. જેવો આત્માનો સ્વભાવ છે તે રૂપે તેના પરિણમનની દશા થાય તે આત્મા છે. જેવી શુદ્ધ ચૈતન્યમય વસ્તુ છે તેવું શુદ્ધ ચૈતન્યમય પરિણમન થવું તે કર્તાનું કર્મ છે એમ અહીં વાત છે. કેટલાકને થશે કે આ કંઈ સમજાયું નહીં, એટલે એક જ મિનિટમાં એમાંથી જે પકડવાની વાત હતી એ આપું એટલે બાકીનું ફરીથી વાંચશો એટલે સમજાઈ જશે. જો ઉપર શું કહ્યું, પરિણમન, આત્માના પરિણમનને આત્મા કહેવામાં આવ્યો. જ્ઞાન ભાવે પરિણમવું તે આત્મા છે એમ જે કહેવામાં આવ્યું, જ્ઞાન ભાવે પરિણમવું એટલે પરિણમન તો પર્યાય થઈ ને. એટલે પ્રશ્ન કરનારે આવો પ્રશ્ન કર્યો કે ચૈતન્યમય સ્વભાવ એ જ વસ્તુ એ જ ધ્રુવ છે તે જ આત્મા છે એમ નિયમસારમાં કહ્યું છે અને પરિણમન એટલે તો પર્યાય થઈ, તો આપ જે કહો છો કે જ્ઞાન ભાવે પરિણમવું તે આત્મા એ કઈ રીતે થાય? તો એની સ્પષ્ટતા ગુરુદેવે કરી કે બરાબર વાત એમ જ છે કે જે ધ્રુવ છે તે જ આત્મા છે અને આ પરિણમન થયું એટલે એ પર્યાય થઈ. એ પર્યાય જે છે એને તો અહીંયા એ અપેક્ષાથી આત્મા કહેવામાં આવ્યો છે કે પેલું શુદ્ધ પરિણમન સિવાયનું જે વિભાવ વિકારી પરિણમન છે ને તે આત્મા નથી, એને જુદું પાડવું છે, એને જુદું પાડવું છે એટલે એ અપેક્ષાથી અહીંયા એને એ કહેવામાં આવ્યું છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ અને હવે વધુ સ્વાધ્યાય આવતી વખતે આપણે કરીશું. હવે સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમો પદ તે વરતે જયતે પ્રણમો પદ તે